તારીખ 4/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 335 336 અને 337 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 97
સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. પત્રનું મથાળું છે, ઉદાસ પરિણામ આત્માને ભેગા કરે છે, નિરુપાયતાનો ઉપાય કાળ છે. પોતાના અંગત પરિણામની વાત કરી છે, પુરુષાર્થનો વિતરાગ ભાવમાં ઘણું જોર આવે છે, હૃદયમાં ક્યાંય રસ પડતો નથી, અથવા તમામ હૃદયના કાર્યો નિસાર લાગે છે. હૃદયમાં ત્યારે જ રસ ન પડે કે જ્યારે એનું નિસાર પણ નીતિ પણ એનું અરક્ષણ પણ એનું ભિન્નપણું એ વગેરે ભાવો એક સાથે એની અંદર જણાય છે. ક્રમે નહીં, કહેવામાં ક્રમ પડે છે, એક સાથે જ એવા હૃદયના કાર્યો જણાય છે કે એનું નકામા પણ જણાય છે. પોતાને કાંઈ પણ એ સુખનું કારણ નથી એવું સ્પષ્ટ જ્ઞાનમાં જ્યારે લાગે છે ત્યારે આત્મા ઉદાસીન થઈ જાય છે. નિરુપાયતાનો ઉપાય કાળ છે, છતાં પણ કેટલીક પ્રવૃત્તિ નીરસ પરિણામથી કરવી પડે છે. એનું કારણ કેટલીક સંયોગની નિરુપાયતા છે, પોતાનો ઉપાય નથી એવી પરિસ્થિતિ છે, પણ કાળે કરીને એ પરિસ્થિતિનો પણ અંત આવે છે. કોઈ પરિસ્થિતિ શાશ્વત હોતી નથી, ચાહે સંયોગની હો, વિયોગની હો, અનુકૂળતાની હો કે પ્રતિકૂળતાની હો, કોઈ પરિસ્થિતિ શાશ્વત તો હોતી જ નથી. એટલે દરેક પરિસ્થિતિ કાળે કરીને ફરી જાય છે. એટલે નિરુપાયતાનો ઉપાય તો કાળ છે, પરિસ્થિતિ બદલવાની છે. એ વિષયમાં સુભાગભાઈને પણ સમાધાન રહ્યું છે કે નિરુપાયતાનો ઉપાય કાળ છે. જ્યારે તમારી પરિસ્થિતિ પણ તમે બદલી શકતા નથી સંયોગની, તો નિરુપાયતાનો ઉપાય કાળ છે. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ, સમજવા વિશેની જે વિગત લખી છે તે ખરી છે. એ વાતો આ પત્ર થોડો ચાલી ગયો છે, ફરીને લઈએ છીએ. સમજવા વિશેની જે વિગત લખી છે તે ખરી છે. એ વાતો જ્યાં સુધી જીવના સંજ્ઞામાં આવતી નથી ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ લાગે છે. એટલે ઉદાસ પરિણામ સહજ કેવી રીતે થાય? કૃત્રિમ વૈરાગ્ય નથી કરવો, પણ ખરેખર સંયોગનું અબાંધવપણું, અરક્ષણપણું, અનિત્યપણું, નિસારપણું સમજાય છે ત્યારે નિસાર પદાર્થમાં, નિસાર કાર્યની અંદર જેમાં કાંઈ સાર ન હોય એવા કામમાં કોને રસ આવે? એમાં તો કોઈને રસ આવતો નથી. પછી વેઠ ઉતારવા ખાતર વેઠ ઉતારે પણ કોઈને રસ ન આવે. એવી જે સમજણ વિશેની વાત વિગત લખી છે તે ખરી છે. એ વાતો જ્યાં સુધી જીવના સમજામાં આવતી નથી ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ લાગે છે. યથાર્થ ન થાય. આમ તો ઘણા વૈરાગ્ય લે છે, જૈન દર્શનમાં પણ દીક્ષા લેનારા હોય છે, અન્ય મતમાં પણ ક્ષેત્ર સંન્યાસ, ગ્રહ સંન્યાસ, સંસારનો સંન્યાસ લેનારા હોય છે, રાજપાટમાં જ સંન્યાસ લેનારા હોય છે, આ પ્રતિહરિ વગેરે થયા છે, પણ યથાર્થ આત્મા અનંત સુખનું નિધાન છે અને આત્માને છોડીને તમામ પ્રસંગો અને તમામ પદાર્થો સુખના તો કારણ નથી, પણ એકાંતે એ બાજુનું વલણ પોતાને જ દુઃખનું કારણ થાય છે, પોતાનું વલણ. પદાર્થો તો પદાર્થો છે, ન તો સુખ આપે છે ન તો દુઃખ આપે છે. એવી સુખ દુઃખની પર પદાર્થ પ્રત્યેની કલ્પનાની નિવૃત્તિ પૂર્વક યથાર્થ ઉદાસીન પરિણતિ સમજણ વિના થવી કઠણ છે. એનો આધાર જ્ઞાન છે, વૈરાગ્યનો આધાર પણ જ્ઞાન છે, પુરુષાર્થનો આધાર પણ જ્ઞાન છે. આધાર કહો કે નિમિત્ત કહો, કલ્પનાની નિવૃત્તિ અથવા સર્વ પ્રસંગોનું આખા સંસારનું નિસારપણું નકામું છે. એ નકામી ચીજ હોય એની કોણ કાળજી કરે, ઉપેક્ષા જ થાય. સત્પુરુષ કેમ નથી ઓળખવામાં આવતા એ વગેરે પ્રશ્નો ઉત્તર સહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે. આ પ્રશ્ન સૌભાગભાઈ તરફથી છે, અવતરણ ચિહ્નમાં છે, એટલે એ વગેરે એટલે બીજા પણ કોઈ બે ત્રણ પ્રશ્નો છે સાથે, એ ઉત્તર સહિત લખવી મોકલવાનો વિચાર તો થાય છે, પણ લખવામાં ચિત્ત જોઈ જેવું જોઈએ તેવું રહેતું નથી, એમાં પણ ઉદાસીનતા આવે છે. સામાન્ય રીતે જ્ઞાનીને કોઈ જિજ્ઞાસુ જીવ હોય તો જરૂર સમજાવવાનો ભાવ આવે છે, પણ એ પણ ક્યારે કે ઉપયોગ બહારમાં હોય ત્યારે. પણ ઉપયોગ અંતર્મુખ જવામાં જોર કરતો હોય ત્યારે જેને વ્યવહારના પરિણામ કહીએ છીએ એ વ્યવહારના પરિણામમાં પણ જરા ઉત્સુકતા આવતી નથી, કોઈ વ્યવહારના પરિણામમાં ઉત્સુકતા ન આવે પછી. એટલું અંદરનું સમ્યક પરિણમનનું અંતર્મુખ પરિણમનનું જોર છે. એટલે તમારા પ્રશ્નો લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી, અને તે વળી અલ્પકાળ રહે છે, થોડો કાળ રહે છે, લંબાતો નથી. એ ઉપયોગ બહાર જાય છે તો પણ લંબાતો નથી, એટલે ધારેલું લખી શકાતું નથી. આ વિષયમાં પણ ધાર્યું નથી લખાતું, ચિત્ત
લખવામાં ચિત્ત રહેતો નથી,
હા એટલે થોડુંક તો જાય છે, એમ કે છે ને અલ્પકાળ તો રહે છે, પણ આખું સાંગોપાંગ સરખી રીતે ઉપયોગ દઈને તમને ટુ ધી પોઈન્ટ તમને કામમાં આવે એવો ઉત્તર લખે એટલો ઉપયોગ પરોવવો પડે, એટલો ઉપયોગ પરોવી શકતા નથી એ કામની અંદર. એટલે જેટલું જોઈએ એવું ચિત્ત નથી રહેતો, એમ છે. એ આગળ લખી ગયા ને આગળના પત્રમાં એ વાત કરી. બીજો પેરેગ્રાફ છે 334માં, તેમ થવાથી ઘણો કાળ પ્રપંચને વિશે રહેવું પડે છે, તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયા. પ્રપંચ એટલે સંસારના કાર્યો, એમાં અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલો હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી. વ્યવસાયિક કાર્યોમાં તો જરાય ચિત્ત ટકી શકતું નથી, એકદમ ત્યાંથી પાછું વળી જાય છે, ક્ષણવાર પણ ટકી શકતું નથી. જેથી જ્ઞાનીઓ સર્વસંગ પરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. આવી સ્થિતિમાં આવેલા જ્ઞાનીઓને સર્વસંગ પરિત્યાગ કરવાનો સહજ પુરુષાર્થ ચાલે છે અને એ રીતે વિચરે છે. એ પરિસ્થિતિ એમણે આગળ 10મા પત્રમાં લખી છે. આ એ નીતિનો બીજો પત્ર છે, એટલે એમાં એ વાત ફરીને આવી છે. સૌભાગભાઈને પૂછો તો સૌભાગભાઈએ જવાબ આપ્યો, એ જ સવાલ સૌભાગભાઈએ પાછો ફરીને પૂછ્યો છે શ્રીમદજીને. શ્રીમદજીએ જે પ્રશ્ન પૂછ્યો એનો પોતે ઉત્તર આપ્યો, ઉત્તર બરાબર છે એમ પણ કહ્યું, છતાં પોતે એમ કહ્યું કે આપ શું કહો છો, એટલે પોતે રિબાઉન્ડ કર્યો છે પ્રશ્નને ફરીને કે આપ એનો ઉત્તર લખો. જ્ઞાની કેમ નથી ઓળખાતા, મેં તો મારી યોગ્યતા પ્રમાણે ભલે ઉત્તર આપ્યો છે, આપને ગમ્યો છે, ઠીક વાત છે, પણ આપ શું કહો છો પોતે, એમ કરીને ફરીને પત્ર વિષયને મહત્વનો સમજીને જરા વધારે એના ઉપર ચિકાસ કરી છે. છોડી નથી દીધું, પ્રશંસા કરી એટલે વાતને છોડી નથી દીધી, વાતને લંબાવી છે પોતે. તો પણ લંબાવી છે કે આપ એનો ઉત્તર આપો, સત્પુરુષ કેમ જીવને ઓળખાતા નથી, એનું શું કારણ છે. પ્રશ્નનો ઉત્તર બહુ દૂર આવે છે આમાં. ચારસો ને સોળ પત્રાંક 416 પાનું 357 આલેખભાઈ પૂછતા હતા અજમેરા કે આ પત્ર નો ક્યાં ઉત્તર આવે છે કે નહીં. આગળ મેં નજીકના થોડા પત્રો તો નજર ફેરવી ગયો હતો ઘરે, પણ ઉત્તર નથી જોયો. અત્યારે ઓચિંત યાદ આવ્યું. જ્ઞાની પુરુષ 357 મે પાને બીજો મોટો પેરેગ્રાફ છે વચ્ચેનો. જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું ને હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. ને પણ ચોપડીઓ વાંચી હોય, પુસ્તકો શાસ્ત્રો વાંચ્યા હોય એટલે મને પણ અર્થ આવડે છે ને હું પણ સમજું છું. અને વળી કેટલાક તો વિદવત્તામાં એમ વિચારી લઈએ કે હું મારો અર્થ બરાબર છે, નાની અર્થ કરે છે એના કરતાં મારો અર્થ બરાબર છે. એ સ્વચ્છંદ નામનો બહુ મોટો દોષ છે, માન કહો કે સ્વચ્છંદ કહો. બીજું પરિગ્રહાદિકની વિશે, જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ. બીજું કારણ આ પોતાના સંયોગો, કુટુંબ પરિવાર, એની અનુકૂળતાઓ, પોતાની અનુકૂળતાઓ, એના ઉપર એટલો રાગ જાય કે દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ પ્રત્યે એને એટલો રાગ ના આપે. એ પણ એને જ્ઞાની પુરુષને નહીં ઓળખવા દે એમ કહે છે. એ રાગ એને એવો નડશે કે એના જ્ઞાનને મેલું કરશે, જ્ઞાની પુરુષને ઓળખવા નહીં. ત્રીજું કે લોભ ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે હું અહીંયા જઈશ તો મારા ધાર્મિક સમાજવાળા એમ કહે છે લે વળી તમે ત્યાં ક્યાં જવા માંડ્યા, કાંજી સ્વામીવાળામાં ક્યાં જવા માંડ્યા, સોનગઢ ક્યાં જવા માંડ્યા, ફલાણા પાસે ક્યાં જવા માંડ્યા. એ વખતે શ્રીમદજી હતા તો કે એની પાસે ક્યાં જવા માંડ્યા તમે, આપણા સાધુ ત્યાગી ગણાય છે, આ તો ગૃહસ્થી છે. એવો લોક ભાઈને લીધે લોકો, લોકોમાં પાછા માન કંઈ સ્થાન મળ્યું હોય, માન મળ્યું હોય એ પાછું ન મળે એવી રીતે લોકો ન માને. અપકીર્તિ ભાઈ આબરૂ ઓછી થાય એમ ગણીને લાગે કે મારી કિંમત સમાજની અંદર ઘટી જશે અથવા મારા સંબંધો છૂટી જશે એવું બને છે ક્યાંક. અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, જ્ઞાનીથી વિમુખ રહેવું અથવા ઉપેક્ષા થવી, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું, અત્યંત વિનય આવવો જોઈએ, અત્યંત ભક્તિથી જવું જોઈએ એ ન જવું, આ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે, એ પોતાની બુદ્ધિ એ તોળે છે જ્ઞાનીને. હજી તોડવાની શક્તિ નથી બુદ્ધિમાં, છતાં પણ પોતાની બુદ્ધિ જે તોળે છે પોતાની કલ્પના પ્રમાણે, પછી એ બુદ્ધિ કલ્પનાએ ચડે છે જ્ઞાનીના વિચારનું અને શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. શાસ્ત્રના અર્થ પણ પોતાની બુદ્ધિ પ્રમાણે કરે, જ્ઞાનીની તુલના પણ પોતાની બુદ્ધિ પ્રમાણે કરે. મેળવે ક્યાં મળે છે કે નહીં, નહીંતર પછી આપણે કેવી રીતે માનીએ, આગમ મારે મેળ ખાય છે કે નહીં, આગમ શું કહે છે, જ્ઞાની કહે છે એમ આગમ કહે છે કે નહીં, એમ પોતાની બુદ્ધિએ સરખામણી કરવા જાય છે. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચન આદિ જ્ઞાન મળવાથી થોડુંક સૂક્ષ્મ થઈ ગયું, ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહે છે. પોતે જાણકાર છે, પોતે સમજદાર છે, ઘણું જાણે છે એ પ્રદર્શન કરવાનું એને ભાવ રહ્યા કરે છે. એવા જે પરિણામો છે એ વગેરે જે દોષ, એ બધા દોષિત પરિણામ છે, તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ, તે ત્રણને વિશે બાકીના નીચેની વાત કરીએ પણ સમાય જાય છે. એ ત્રણેય દોષનું ઉપાદાન કારણ એવો એક સ્વચ્છંદ નામનો મહાદોષ છે. સ્વચ્છંદ સૌથી મહાન દોષ છે, સ્વચ્છંદ જેવડો કોઈ બીજો દોષ નથી. સ્વચ્છંદથી તીવ્ર દર્શન મૂળનું આવરણ થાય છે, સ્વચ્છંદથી મતિ મલમેલી થઈ જાય છે, અને સ્વચ્છંદને લઈને જીવ માઠી ગતિમાં ચાલ્યો જાય છે. અને તેનું નિમિત્ત કારણ સત્સંગ છે. જેનો સંગ ન કરવો જોઈએ એનો સંગ કરે છે, એ કારણે જીવને આવા ત્રણ દોષમાં મુખ્ય અસત્સંગ લીધો છે. આ અનેક શાસ્ત્રકારોનું, અનેક મુનિઓનું, અનેક જ્ઞાનીઓનું આ વિષય ઉપર ઘણું વજન છે. પરમાત્મા ચિંતામણીમાં ઘણા બોલ લીધા છે એના ઉપર, બીજા જ ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાંથી, કે ભાઈ તું સંગ કરવામાં બહુ વિચારીને સંગ કરજે, જેનો તેનો તું સંગ કરીશ. એક બહુ વજન લીધું છે. કુંદકુંદાચાર્ય તો મૂળાચારમાં ત્યાં સુધી કહી દીધું કે તું એકલો નર તને ગોઠતું હોય, ન ગમતું હોય તો તું લગ્ન કરી લેજે, પણ તું કુસંગ કરીશ. મિથ્યા દ્રષ્ટિઓ, તીવ્ર મિથ્યાત્વ થાય એવાના સંગ કરીશ નહીં. અથવા ખોટા દેવગુરુ શાસ્ત્રને માનતા હોય, સાચા દેવગુરુ શાસ્ત્રની વિરાધના કરતા હોય એનું સંગ કરીશ નહીં. બીજાનો સંગ કરજે પણ એનો સંગ નહીં કરતો, નહીં તને અસર આવ્યા વિના રહેશે નહીં. તારી જે એના પ્રત્યેની પ્રીતિ, તારો જે એના પ્રત્યેનો ભાવ, એ તને તારામાં એ દોષને ઉત્પન્ન કરી દેશે. બહુ વજન આપ્યું છે એમણે. અહીંયા શ્રીમદજી એ વાત ઉપર ઘણું વજન આપ્યું છે કે જીવને જ્ઞાની ન ઓળખાય એના ત્રણ કારણ, અને એ ત્રણ કારણનું એક નિમિત્ત કારણ અસત્સંગ. આ કહે છે કે સુભાગભાઈને પણ થોડો સંગ હતો ને, બહુ વિચાર માંગે છે, ખૂબ જ સંગ તો એનો કરવો કે જેના સંગ કરવાથી પોતે પોતાના આત્મા તરફ વધારે, આત્માની દિશામાં આગળ વધે, એનો જ સંગ કરવો. અને એ સંગ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ગમે તેનો સંગ કરી લેવો એમ ન કરવો. મારા તો બધા ટાકેલા ખાલી છે, કારણ કે આમાં તો જરા વ્યક્તિગત સંબોધન છે. આ પત્રની અંદર થોડું વ્યક્તિગત સંબોધન છે. એમાં કહ્યું છે નીચે કે જેને તમારા પ્રત્યે, તમને પરમાર્થથી કોઈ પણ પ્રકારે કાંઈ પણ પ્રાપ્તિ થાવ એવો શુભ હેતુ સિવાય બીજી કોઈ સ્પૃહા નથી એવો હું, તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું. અને તે એ કે ઉપર જણાવેલા દોષો જે વિશે હજુ તમને પ્રેમ વર્તે છે. પ્રેમમાંથી વાત લખી છે, મારે પ્રવાહ નથી, કાંઈ જોતું નથી તમારી પાસે, પણ આ તમારા આત્માને નુકસાન કરે છે એ જરાક આ સ્થળે કહેવાનું મને ઠીક લાગે છે, એટલે કહી દઉં છું. હું જાણું છું, હું સમજું છું, એ દોષ મુખ્ય લીધો છે. ઘણું વજન છે, ઘણું વજન છે. બહુ જોઈ વિચારીને પગ મૂકવો, એ પગ મૂકવો સંગ કરવા માટે બહુ જોઈ વિચારીને મૂકવા જેવો કાળ છે. જીવને નુકસાન કેટલું થાય એની સમજણ પડે એવું નથી. મુક્તિ ભૂલ થાય છે. એટલે કે શાસ્ત્રાભ્યાસી જીવને સ્વચ્છંદ ઉત્પન્ન થતા વાર નથી લાગતી. હવે જે શાસ્ત્રાભ્યાસ સ્વચ્છંદ મટાડવાનું સાધન છે, નિમિત્ત કારણ છે, એક ન્યાય તે જ શાસ્ત્રાભ્યાસ એને સ્વચ્છંદનું નિમિત્ત થાય, પછી ક્યાંથી છૂટે અને કેવી રીતે છૂટે, પછી કોઈ છૂટવાનો આરવારો નથી. વ્યવહારમાં શું છે, ચારિત્ર મૂળનો દોષ છે, ત્યાં શ્રદ્ધા નથી કામ કરતી. શું? અને ધર્મના ક્ષેત્રમાં શ્રદ્ધાની પ્રધાનતા છે, ઓલામાં ચારિત્રની પ્રધાનતા છે. એમ કહ્યું ને કે ભાઈ તમે કહો છો કે સત્સંગ મળતો નથી અને અસત્સંગ તમારે કરવો નહીં, એટલા અમને ગોઠતું નથી, હવે શું કરવું? તો કુંકુંદાચાર્ય મૂળાચારમાં કીધું કે તું લગ્ન કરી લેજે, તો ચારિત્ર મૂળનો દોષ છે ત્યાં. જે મુનિ છે, આચાર્ય છે, નવ વાળ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલન કરનારા છે. બ્રહ્મચર્ય મહાવ્રત અંગીકાર કર્યું છે કે નહીં? હવે એમ કે તું લગ્ન કરજે, કેવી રીતે કે? પણ એને એ દોષ કરતા અસત્સંગનો દોષ બહુ મોટો લાગ્યો છે એમ કહેવું છે. એનાથી નિવૃત્ત થવું સહેલું છે. અસત્સંગથી જે તને શ્રદ્ધાનો દોષ ઉત્પન્ન થશે અને અજ્ઞાન તીવ્ર થશે, એ દોષ મટાડવો મુશ્કેલ પડી જશે તને. એટલે એ સત્પુરુષ કેમ નથી ઓળખાતા એનો ઉત્તર 416માં આપેલો છે. 416માં બીજો પેરેગ્રાફ વાંચો તમે, આવ્યા પહેલા કાલે જ હમણાં જ યાદ કર્યું, ત્યારે ખ્યાલ નહોતો, અત્યારે ઓછી તો યાદ આવ્યું. અહીંયા આજે વાત લખી છે, મુખ્ય દોષ શ્રદ્ધાનો છે. ચારિત્ર નો દોષ છે ખરો ત્યાં, પણ મુખ્ય દોષ શ્રદ્ધાનો છે. કેમ કે ત્યાં તો ધર્મ બુદ્ધિ થી પ્રવર્તે છે. દુકાને વેપાર કરે છે એમાં ધર્મ બુદ્ધિ થોડી છે? એમાં તો ખબર છે કે આ પાપના પોટલા બાંધીએ છીએ, આ કરવા જેવું તો નથી, પણ હવે આજીવિકા માટે બીજો ઉપાય નથી એટલે ન છૂટકે કરવું પડે છે એમ સમજીને જે જીવને ધર્મ પામવાની બુદ્ધિ છે એને વેપાર વ્યવસાયનો હોશ અને ઉત્સાહ નથી. એ તો સમજે છે કે મારા પૂર્વકર્મને હિસાબે જે સંયોગોમાં આજીવિકાની પ્રવૃત્તિ કરું છું એ નિરૂપાયતાથી કરું છું, અને નિરૂપાયથી કરું છું એમાં શ્રદ્ધા એને એ વાતની છે કે આમાં એકાંતે પાપના પોટલા જ બંધાય છે, આમાં તો પુણ્ય નથી, એટલે ધર્મ બુદ્ધિ ક્યાંથી આવશે? એટલે એને એવો તીવ્ર દોષ નથી ત્યાં. બાકી જે સુખનું કારણ માનીને વેપાર ધંધો કરે છે એને તો તીવ્ર મિથ્યા થાય જ છે, એની તો વાત જ નથી અહીંયા વિચારવાની કે આ મારી અનુકૂળતાનું કારણ છે, મારા સુખનું કારણ છે, પૈસા વધશે તો મને ઘણી અનુકૂળતાઓ, મારું સુખ વધી જશે, મારી આબરૂ વધી જશે, મારી કિંમત સમાજમાં વધી જશે, એનું તો કામ જ નથી, એને તો અહીંયા કહેતા નથી, એની યારે ચર્ચા નથી. શું જે ધર્મ બુદ્ધિમાન જીવ છે એને વ્યવસાય આદિ તો કરવો પડે છે, એ કેમ કરે? એને તો આ ખ્યાલ છે. ત્યારે તો એમ કીધું મારું ચિત્ત અત્યારે કામ નથી કરતું, મારું ચિત્ત જેવું જોઈએ હું અત્યારે આ વિષયનો ઉત્તર લખવામાં રહેતું નથી, ઉપયોગ કામ કરતો નથી, થઈ જાય છે અથવા અલ્પકાળ રહે છે. લખ્યું ને કે અધૂરો લખેલો પત્ર પડ્યો છે, આઠ દિવસથી એક અડધો લખેલો પત્ર પડ્યો છે, તમને મોકલી દઉં છું, જેટલો પીડ્યો છે એટલો થોડોક લાગુ પડે છે એમ સમજીને. એવી તો પરિસ્થિતિ છે એમની પોતાની. 25 વર્ષે જ્યારે મહત્વકાંક્ષાઓ પાંગરે એ ઉંમરમાં એ સંસારથી નિવૃત્ત થવાના પરિણામોમાં વર્તે છે. ક્યાંય મન લાગતું નથી એમ. મુંબઈમાં બેઠા છે, ધંધો વેપાર છે, ધંધો વેપાર વધતો જાય છે અને પોતાની એ બાજુની અરુચિ પણ વધતી જાય છે, વધતી જાય છે. એવી દશામાં ચાલે છે એમનું જીવન. એ મુમુક્ષુને બહુ 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 વિચાર કરવા જેવો વિષય છે. એ વાત અમને વિશેષ લીધી છે 349માં કે અમારે તો કામ ઘટાડવું હતું શું, પણ કામ વધી ગયું ઉલટાનું શું. બીજો પેરેગ્રાફ છે ને, હાલ જે કાંઈ વ્યવહાર કરીએ છીએ તેમાં દેહ ને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે, આત્મા તેમાં વર્તતો નથી. અમારો આત્મા નથી, જીવ નથી ત્યાં લાગતો. ખચિત પૂર્વકર્મ અનુસાર વર્તાવવું પડે છે, તેથી અત્યંત આકુલતા આવી જાય છે. જે કાંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યા છે તે કર્મો નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે, થોડા કાળમાં ભોગવી લેવા અર્થે આ વેપાર નામનું વ્યવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ. અમારે કાંઈ લાભ નુકસાનનું કારણ નથી, બીજાને માટે કરીએ છીએ. પછી બે લીટી છોડીને અમે આ કામ પ્રેરેલું, કઈ ચિંતી દીધું છે કે આ કામ આ રીતે થાય, આ રીતે કરવા જેવું છે, તે સંબંધી પછી નામ નથી દીધું. ભાગીદારી છે એટલે બને તેટલું મજૂરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે, એટલે પોતે તો મજૂરી કરે છે. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી, જો કામનું દબાણ વધ્યું છે, કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. આ બાજુ કામ વધે છે, આ બાજુ નિવૃત્તિના પરિણામ જોર કરે છે, પણ ફલાણાને દોષ બુદ્ધિ આવી જવાનો સંભવ છે. બીજાને ઉલટું વિચાર લેશે અને તે એને અનંત સંસારનું કારણ થશે. તેથી તેમને એમ થાય, જાણીને જેમને એમ ચિત્તનું સમાધાન કરીને મજૂરી જેવું કામ પણ કર્યા જેવું ખાલી મજૂરી કરી લીધી એમ હાલ તો રાખ્યું છે. પરીક્ષાનું વિચારે વેટ કરી લ્યો, મજૂરી કરાવી લ્યો, મારી પાસે જેટલી કરાવી હોય એટલી પાસે, આ તમારો મજૂર અત્યારે તો એવી રીતે કામ કરે છે મજૂર થઈને. સાથે કામ કરતા હોય ને, ભાગીદાર હોય, એ લોકોને તો કામ એક બાજુ વધારે હોય ને, પોતે કામ દુકાન ન જાય તો શું થાય. આમાં તો આકુલતા જ થાય ને, કામ બગડે એને, કામ બગડે નુકસાન થાય. પોતે મજૂરી કરી લઈએ છે કે ભાઈ કરાવી લ્યો, જે કામ કર્યું હાલો તમારે મજૂરી કરી લઈએ ત્યારે, એવી રીતે રાખ્યું છે સમાધાન કરવા. આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી બધી ઉદાસીનતા દશા હતી તેથી આજ વિશેષ છે, અને તેથી અમે ઘણું કરીને તેમની વૃત્તિને ન અનુસરી શકીએ તેવું છે. તથાપિ જેટલું બન્યું છે તેટલું અનુસરણ તો જેમ તેમ ચિત્ત સમાધાન રાખીને કાર્ય કરે છે. પરાણે કામ કરીએ છીએ, પરિણામ કામ કરતા નથી, પરાણે કામ કરીએ છીએ. જેમ કોઈ દવા પીવડાવે ને પરાણે કડવી, એવી અમારી દશા છે એમ લખે છે. બહુ સરસ પત્ર છે. એટલે અહીંયા એમ કહે છે કે આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભેજા કરે છે. એ જે એમની વર્તમાન દશા હતી એ સ્પષ્ટ લખે છે કે અત્યંત ઉદાસન પરિણામ, ક્યાંય જરાય રસ આવતો નથી ને. એક અર્ધી જિજ્ઞાસ્ય વૃત્તિવાળા પુરુષને એક પત્ર લખી મોકલવા માટે 8-1 દિવસ પહેલાં લખ્યું હતું. પાછળથી અમુક કારણથી ચિત્ત અટકતા તે પત્ર પડતર રહેવા દીધું હતું. લખતા છોડી દીધું હતું, જે વાંચવા માટે આપને બીડી
આડકતરી કોઈ
રીતે સ્વીકાર્ય નહીં થવી જોઈએ. એ પણ ગ્રહસ્વરૂપમાંથી એવું અર્થઘટન નહીં થવું જોઈએ. સત્પુરુષોની વિશેષતા તો એ છે કે અન્ય મતેના શાસ્ત્રોમાંથી પણ એ સ્વાદવાદ અનુસાર અર્થઘટન કરી રાખે. જયારે દર્શનનો તીવ્ર થાય છે એ જીવોની મુશ્કેલી એ છે કે અર્થશાસ્ત્રોમાંથી પણ વિપરીત અર્થઘટન કરે છે. વિષયની અંદર બહુ સ્પષ્ટ રહેવું જોઈએ. મારું આત્માનો અનિત થાય એવું કોઈ પણ અંશે પોતાને સ્વીકાર્ય હોવું જોઈએ. જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનાદિને ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. ધ્યાન છે એ ચારિત્રનો વિષય છે. હજી મુમુક્ષુતા પણ હજી કાચી પાકી હોય, સમ્યક દર્શન તો ઘણું દૂર હોય, સમ્યક જ્ઞાનને એની સ્થિરતા તો આ બહુ આગળનો વિષય છે. એટલે સમજ્યા વિના જે ધ્યાનને ઈચ્છે છે તે ખરેખર જ્ઞાનીને ઓળખતો નથી. અને જ્ઞાનીને ઓળખે છે વાસ્તવિકપણે, એને તો પોતાનું માપ આવી જાય છે કે હું મારું કાંઈ ઠેકાણું નથી આમાં. ધ્યાનની તો વાત ક્યાં કરવાની રહી, ધ્યાનની ઈચ્છા ક્યાં કરવાની રહી. એટલે તે ધ્યાન આદિને ઈચ્છે નહીં. અત્યારે જે બધા ધ્યાન કેન્દ્ર ને બીજું ને ત્રીજું ને ધ્યાન શિબિરોને જે ચાલે છે એ વાતમાં કાંઈ માલ નથી. એ બધા મન વચન કાયાના કેટલાક પ્રયોગો છે કે જે પ્રયોગોમાં આત્મબુદ્ધિ થઈ જાય છે અને જીવને ઉલટાનું પારમાર્થિક નુકસાન થતું હોય છે. પણ થોડા કાળ માટે ક્ષણિક શાંતિ મનની તે પણ મનની ક્ષણિક શાંતિ એને લાગે છે ત્યારે એને એમ લાગે છે કે આ પ્રયોગ તો કરવા જેવા છે ને, આ પ્રયોગ કરવા જોઈએ, વારંવાર ધ્યાનની શિબિરમાં જવું જોઈએ અને આપણે ધ્યાન કરવા માટે આપણા આત્માને કેળવણી આપવી જોઈએ. એ સમજણ વગરની વાત છે. એવી રીતે આત્માનું ધ્યાન તો કદી થતું નથી. બાકી તો કોઈ પણ ચીજમાં કોઈ પણ જ્ઞેય પદાર્થમાં રસ પડે અને બીજી ઈચ્છાની નિવૃત્તિ થાય ત્યારે મનને સુહાય, મનને સારું લાગે, મનને ગમે, મનને શાંતિ લાગે, જે કાંઈ કલ્પના કરો તે, એથી કાંઈ આત્મિક સુખ પ્રગટે, આત્માને કોઈ સ્વભાવની શાંતિ પ્રગટ થાય એવું બનતું નથી. પણ પારમાર્થિક એમ એ સારું છે, એ કરવા યોગ્ય છે, એમાં ધર્મ છે, એ કર્તવ્ય છે એમ માનીને શ્રદ્ધાનું મોટું નુકસાન થાય છે. ગ્રહિત મિથ્યાત્વ તીવ્ર થઈ જાય છે, દર્શન મોહની તીવ્રતા થાય છે. થોડોક ટાઈમ એવું લાગે. એ તો કોઈ પણ પ્રયોગ એવો છે, તમને શ્રીખંડ ભાવે છે અને શ્રીખંડ ખવડાવે તો સારું જ લાગે ને, એમાં શું છે. તે વખતે તમે કહો મને તો ભાઈ સુખ લાગ્યું છે, તમે ભલે કહો કે એમાં દુઃખ હોય પણ મને સુખ લાગ્યું એનું શું, એનો કોઈ ઉપાય નથી, એનો કોઈ ઉપાય નથી. કલ્પના છે જેવી ધ્યાન નામનું ધ્યાન છે, એમાં એ પ્રયોગ છે. પણ એ પ્રયોગમાં સફળ નથી થવા એવું, એનું કારણ શું છે કે એ થોડો ટાઈમ ટેમ્પરરી એને કૃત્રિમતાથી એ પ્રયોગ કરાવવામાં આવે છે. સહજ સ્થિતિ થાય નહીં. શ્રદ્ધાન સમ્યક થયા વિના અને જ્ઞાન સમ્યક થયા વિના ધ્યાન સમ્યક થાય નહીં કદી. જ્ઞાન વિના શ્રદ્ધાન નહીં અને શ્રદ્ધાન જ્ઞાન વિના કદી આચરણ ધ્યાન નહીં. ફરીને જ્ઞાન વિના શ્રદ્ધાન નહીં, શ્રદ્ધાન વિના જ્ઞાન નહીં એમ નહીં, જ્ઞાન વિના શ્રદ્ધાન નહીં અને સમ્યક જ્ઞાન ને સમ્યક શ્રદ્ધા વિના સમ્યક ધ્યાન ધ્યાન નહીં કરી થાય નહીં કોઈ દિવસ. પછી તમે આર્ટિફિશિયલ કુદરતી અકુદરતી કરો તો એ તો કઈ રહેવાની ચીજ નથી, એ ટકવાની ચીજ નથી. આર્ટિફિશિયલ રેશમ સાચા રેશમ કરતા વધારે સુંવાળું લાગે, ભવો એટલે ખર કરીએ પછી પહેરવાના કામમાં ના આવે, કેમ કે એની કોઈ ટકાઉપણું નથી, અસલ્યત નથી, મૂળ વસ્તુ જ નથી. હે માઇનસ પણ છે, સીધી જ વાત છે. ગ્રહિત મિથ્યાત્માં જવું પડે, તીવ્ર મિથ્યાત તીવ્ર થાય એનું શું. જેને જે ખરેખર સાધન નથી એને બુદ્ધિપૂર્વક ખરેખર સાધન તરીકે ગ્રહણ કર્યું એનું નામ ગ્રહિત મિથ્યાત. ગ્રહિત મિથ્યાત એનું નામ છે, બુદ્ધિપૂર્વક ગ્રહણ કરે છે ખોટું. હા, આ ધ્યાનનો પ્રશ્ન કર્યો, ધ્યાનનો પ્રશ્ન કર્યો હતો એટલે એમ કંઈ ઓળખાણ વગર. ધ્યાન તો સ્થિરતા પરિણામ છે, સ્થિરતા શેમાં કરશો? જે ચીજને ઓળખતા નથી, જે ચીજનું જ્ઞાન નથી, જે ચીજનું વિજ્ઞાન જાણતા નથી, એમાં સ્થિર કેવી રીતે થાય? તરત જ પકડ્યું, બરાબર છે કે ધ્યાન કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો, પકડ્યું તું બરાબર. પણ શું થાય કે દીક્ષા લીધી છે તો આપણે શું કરવું કે નિવૃત્તિમાં ધ્યાન કરવું, ધ્યાન કરવા બેસવું, સામાયિક લઈને કે બીજું લઈને ધ્યાન કરવા બેસવું, આત્માનું ધ્યાન કરવું. પણ જે ચીજની ખબર જ ન હોય કે એવી ચીજ છે મૂળમાં, એનું ધ્યાન કેવી રીતે થાય? પ્રવૃત્તિ ન કરે નિવૃત્તિ લઈએ તો પણ જે ચીજની ઓળખાણ જ નથી એનો મહિમા નથી, મહિમા નથી એનું આકર્ષણ નથી, આકર્ષણ નથી એનું ધ્યાન કેવી રીતે થાય, સ્થિરતા કેવી રીતે થાય? જ્ઞાન વિના શ્રદ્ધાન કોનું? જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનાદિને ઈચ્છે નહીં. અથવા કેટલાક જીવો જ્ઞાનીને મળીને એવી માગણી કરે છે કે અમને આત્માનું ધ્યાન શીખડાવો ને, અમને આત્માનું ધ્યાન કરાવો ને. એક શું છે કે વિકલ્પ તો આકુળતાદાયક છે, ધ્યાનમાં તો શાંતિ મળે ત્યારે એને જ્ઞાનીને ઓળખ્યા નથી, એ જ્ઞાનીને સમજી શક્યો નથી, નહીંતર એ સિદ્ધિ એવી માગણી કરે નહીં. શું સિદ્ધિ એવી માગણી કરે નહીં? એમ વિશ્વાસ રાખે કે જે જ્ઞાનીના સંગમાં હું આવ્યો છું એ જ્ઞાનીને ખબર છે કે મને શું જરૂર છે, મારી કઈ સ્થિતિ છે, મારી કઈ ભૂમિકા છે, અને એ ભૂમિકામાંથી એક ડગલું આગળ ચાલવું હોય તો મારે એ ડગલું ક્યાં કેવી રીતે ભરવું એને ખબર છે. એ એમ એમને જોવાનું છે, મારે જોવાનું નથી હવે. એના બદલે જ્ઞાનીની નજરને પડતી મૂકીને એમ કહે છે કે મને આમ કરી દો ને, એ જ્ઞાનીને ઓળખતો નથી. એને જ્ઞાનીને જ્ઞાની તરીકે નથી ઓળખ્યા, કેમ કે જેની જે ફરજ છે એની ફરજ તું બજાવવા માંગ્યો, એમની ફરજ છે. હવે તારે શું જરૂર છે? ઉપવાસીને મગનું પાણી દેવું કે રાબ દેવી કે ફલાણું દેવું કે આ દેવું એ ડાક્ટરને ખબર છે. આ તો ઉપવાસી છે ને એમ કહે છે કે મને સાલન પાક ખવડાવો ને, ચાર શેર ઘેર પાયેલો મેસૂબ ખવડાવો તો મને શક્તિ આવી જાય, શક્તિ બહુ વધી ગઈ છે તો મરી જઈશ, તું બધું તું અત્યારે મેસૂબ ખાઈશ તો સીધો પતી જઈશ. અત્યારે મેસૂબ તારે ખવાય એવું નથી, અત્યારે તો મગનું પાણી જ લેવાય, એ પણ લિમિટમાં મર્યાદામાં. શું આ એના જેવી વાત છે કે છે ખાલી કોઠે અને ખાવો છે મેસૂબ, શું થાય? નુકસાન થાય કે ન થાય? માઇનસ પોઈન્ટ કે પ્લસ પોઈન્ટ એવી વાત છે. વાસ્તવિક એટલે ખરેખર જ્ઞાનીની વાસ્તવિક ઓળખાણ થાય, વાસ્તવિક જેવા જ્ઞાની છે તેવી ઓળખાણ થાય તો એને ખ્યાલ આવે કે આ જ્ઞાની મને શું જરૂર છે એ મારા કરતાં વધારે સમજે છે. જ્ઞાની તે છે કે મારી બાબતમાં મારે શું કરવા યોગ્ય છે અને મારે શું કરવા યોગ્ય નથી એની જાણ મારા કરતા એમને વધારે છે. હવે એ વાતની માગણી મારે કરવાની રહી કે એમને જોવાનું રહ્યું, એ તો એમને જોવાનો વિષય છે, મારે જોવાનો વિષય નથી. એની કાળજી એ કરશે, મારે કરવાની જરૂર નથી. સીધી વાત છે, હું તો એ કહે એને અનુસરું, આથી મારે બીજું કાંઈ કરવું નથી. મારી ઈચ્છા એ સ્વચ્છંદે મારે કાંઈ કરવું નથી, એ સીધી વાત છે. જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનાદિને ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. આ અમારા અંદરનો અભિપ્રાય છે. એટલે કોઈએ માગણી કરી હશે કે કંઈ વાત ચાલી હશે, એટલે નિષેધ કર્યો છે. માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે. જ્ઞાનીને ઈચ્છે છે એટલે એનો સંગ ઈચ્છે છે. જ્ઞાની કેવા છે એને ઓળખે છે અને ભજે છે, એની આજ્ઞા અનુસાર ચાલવાની જેની વૃત્તિ છે તે જ તેવો એટલે જ્ઞાની થાય છે, તે જ જ્ઞાની થાય છે. જ્ઞાનીની આજ્ઞા બહાર સ્વચ્છંદે જવું છે એ કદી જ્ઞાની થતા નથી. અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. જો આ ઉત્તમ મુમુક્ષુની વ્યાખ્યા કરી છે. મુમુક્ષુ કયો ઉત્તમ? ઘણા શાસ્ત્રોમાં છે તે ઉત્તમ. કોને ઉત્તમ મુમુક્ષુ કહેવો? કે એકદમ ધ્યાન ને વૈરાગ ને બીજે ત્રીજે ચડી જાય તે ઉત્તમ મુમુક્ષુ કે નહીં? જ્ઞાનીને ઈચ્છે, જ્ઞાનીને ઓળખે અને જ્ઞાનીને ભજે તે જ તેઓ થાય છે, તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. આ ઉત્તમ મુમુક્ષુની પરિભાષા કરી. એ જુદી જુદી વાત છે. અત્યારે તો કોઈ વક્તા હોય તો કે ભાઈ બહુ સરસ સમજાવી શકે છે માટે તે ઉત્તમ છે. મુમુક્ષુની ઉત્તમતા એમ નથી, મુમુક્ષુની ઉત્તમતા જ્ઞાનીને અનુસરવામાં છે એમ કે. એવું ન લીધું કે ભાઈ તમે બહુ સમજો છો માટે ઉત્તમ મુમુક્ષુ, ઓલાભાઈ ઓછું સમજે છે માટે એ ઓછા મુમુક્ષુ એમ ન લીધું. એમ ન લીધું કે આની સમજણ શક્તિ વધારે છે, એનો જ્ઞાનનો ઉઘાડ બુદ્ધિ ઘણી છે માટે મુમુક્ષુ ઉત્તમ છે એમ. ઉદાસ પરિણામ આત્માને ભજા કરે છે. ચિત્તની સ્થિતિમાં જો વિશેષપણે લખાશે તો લખીશ, એવી જો ચિત્તની સ્થિતિ હશે અને લખી શકાશે તો લખીશ, બાકી લખીશ જ એવું કોઈ મારું ધાર્યું રહે એવું નથી અત્યારે. કેટલા મિનિટ? 32. મુમુક્ષુતા નિર્મળ હોય છે, આરંભો અને પરિગ્રહ જેમ મટે છે, પોતાપણાનું અભિમાન એટલે ભેદ જ્ઞાન કરે છે. ત્યાં વિષય લીધો છે ભેદ જ્ઞાનનો, કે જે પોતે એનો મંદપણાનું એટલે પોતાપણાનું મંદપણું કરે છે એટલે પોતાપણું છોડવાનો પ્રયત્ન કરે છે, તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે, મુમુક્ષુતા વધે છે અથવા નિર્મળ થાય છે. પોતાપણું મટાડવાનો જ્ઞાનીઓનો ઉપદેશ છે, એટલે પોતાપણું મટાડવું, ભિન્નતા કરવી. ભિન્નતા કરે તો પોતાપણું મટે. અનેક પડખેથી વાત ચાલે છે. 335 336 કુંવરજી મગનલાલ કલોલના ભાઈ છે. આગળ એક પત્ર આવ્યું કુંવરજી મગનલાલ, અત્રે ભાવ સમાધિ છે. વિશેષ કરીને વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામે જે પોતાને વૈરાગ્યના કારણો લાગ્યા તે જણાવ્યા છે તે ફરી ફરી વિચારવા જેવા છે. યોગ વાશિષ્ઠ નામનો જે ગ્રંથ છે, યોગ વાશિષ્ઠ એ વિશિષ્ટ હતા, એ રામચંદ્રજીના ગુરુ હતા, શિક્ષા ગુરુ હતા. જે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખડાવી એ દિવસોમાં બ્રાહ્મણો જંગલમાં વિદ્યા પોતે શીખેલા હોય છે, બીજાને પણ ક્ષત્રિયોને રાજકુમારોને રાજાઓને શીખડાવે છે. એટલે એમાં કોઈ વાત છે વૈરાગ્ય પ્રકરણની? મેં વાંચેલો ગ્રંથ નથી, પણ એ યોગ વાશિષ્ઠ વૈરાગ્યનો ગ્રંથ છે એમ કરીને આગળ દેવકરણજીને મૂકે અને કોઈને સૂચના આપે છે કે યોગ વાશિષ્ઠ તમે વાંચશો એમ કરીને એ ગ્રંથ વાંચવાની ભલામણ કરે છે. ખંભાત પત્ર પ્રસંગ રાખવો, તેમના તરફથી પત્ર આવવામાં ઢીલ થતી હોય તો આગ્રહથી લખશો એટલે ઢીલ ઓછી કરશે. પરસ્પર કંઈ પૃચ્છા કરવાનું સૂજે તો તે પણ તેમને લખશો. સંક્ષેપમાં વાત એ છે કે તમે મુમુક્ષુઓ અરસપરસ એકબીજાના સમાગમમાં રહેજો એમ કેમ છે, એકબીજાના પરસ્પરના સત્સંગમાં રહેવો એટલે અહીંયા આજ્ઞા કરી છે. બીજાના સંગમાં ના જમો તો કહી દીધું, હવે શું કરવું કે તમે એકબીજા એકબીજાના સંગમાં રહેજો. એટલે એક સત્પુરુષને અનુસરવા માંગતા એક અભિપ્રાયવાળા અને પોતાના આત્માનું હિત કરવાના લક્ષના એક અભિપ્રાયવાળા એવા જીવોને પરસ્પર સંગ કરવા યોગ્ય છે. અને તે સંગ એ રીતે પોતાના કોઈ લૌકિક કારણસરને પણ પોતાના વિચારોને આપલે કરી શકે અને એ સંબંધેની પોતાની મૂંઝવણ છે એ દૂર કરી શકે એટલા પૂરતો એ વિષયની પ્રશ્ન ચર્ચા કરી શકે, એ નિમિત્તે સત્સંગ કરવાનો ત્યાં આદેશ છે, ઉપદેશ છે. 337 એ પત્ર કોના ઉપર છે એમાં લખેલું નથી, પણ નામ નથી લખ્યું. ચિરંજીવી ચંદુના સ્વર્ગવાસના ખબર વાંચી ખેદ થયો. જે જે પ્રાણીઓ દેહ ધારણ કરે છે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે એમ આપણને પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ દેખાય છે. આમાં કોઈને પૂછવા જવું પડતું નથી કે એક માણસનો જન્મ થાય છે તે માણસ દેહ ત્યાગ અવશ્ય અવશ્ય કરે જ છે, કોઈ શાશ્વત દેહવાળો પ્રાણી જોવામાં આવતો નથી. તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિશે ચાલતું નથી એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. આ માર્ગદર્શન આપ્યું છે કે આ ખુલ્લી પરિસ્થિતિ છે જગતની અંદર કે દરેક માણસ આયુષ્ય પૂરું થાય એટલે દેહ ત્યાગ કરીને એનો આત્મા એના કર્મ ભોગવવા માટે તે ભોગ્ય સ્થાનમાં ચાલ્યો જાય છે. ત્યારે આ મનુષ્ય પણ અનિત્ય છે, શરીર પણ અનિત્યપણે સંયોગમાં રહેલું છે એવું વિચારી અને આત્મા જે નિત્ય પદાર્થ શાશ્વત પદાર્થ એના માર્ગને આત્માના માર્ગને ગ્રહણ કરવા વિશે ચાલતું નથી એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવા યોગ્ય છે. આવી જે ઉલટી વિચારવા યોગ્ય વાત છે એનો વારંવાર વિચાર કરવા જેવું છે કે આ રસ્તો ખોટો છે. ટૂંકામાં જીવ દેહની અનુકૂળતા માટે પોતાની શક્તિ પોતાના વિચાર પોતાના મન વચન કાયાનું યોગદાન કેટલો સમય કરે છે કેટલી શક્તિથી કરે છે છતાં એ ચીજ રહેવાની નથી એ વાત નક્કી છે, ગમે ત્યારે એ ચીજ સાથ છોડી જશે. પણ જ્યાં સુધી આયુષ્ય ત્યાં સુધી તો પણ બધું સરખું રહે ને, તો એને એમ કહે છે કે તું તારા આત્માને દુઃખની ખીણમાં ધકેલી દઈશ, આમ કરતા તું શું કરીશ કે એવા કર્મ બાંધીશ કે તારા દુઃખનો પાર નહીં રહે અને તારા નિત્ય પદાર્થમાં જે શાશ્વત સુખ છે એ મેળવવા માટે એના પ્રમાણમાં તું કેટલો પ્રયત્ન કરશ. દેહની અનુકૂળતા માટે જેટલો પ્રયત્ન ને જેટલો સમય બગાડશ એને સામે તું આત્મા નિત્ય પદાર્થ છે એના સુખ માટે તું કેટલું કરે છે એ વારંવાર વિચાર કરવા યોગ્ય છે આ વાતનો, કે જીવે પોતાના સુખને માટે, પોતાના હિતને માટે વારંવાર વિચાર કરવા યોગ્ય છે. તમામ સંસારી જીવોને આ માર્ગદર્શન કામમાં આવે એવું છે. પોતા ઉપર લઈએ તો બધાને પોતાને કામમાં આવે એવી વાત છે, કે હું આખા દિવસમાં દેહની પ્રયોજન કેટલી કરું છું અને આત્મા પાછળ હું કેટલો સમય ને શક્તિ ખર્ચું છું, એ વારંવાર વિચાર કરવા યોગ્ય વિષય છે. આમ કોઈનું મૃત્યુ થાય ત્યારે માણસ ગંભીર થઈ જાય છે, મૃત્યુ થયા પહેલા ગંભીર થઈ જાય. પ્રસંગ જ્યાં એમ લાગે કે હવે પરિસ્થિતિ બરાબર નથી, તો બરાબર નથી એમનો કે હવે ભાઈ ગંભીર થઈ ગયા છે, હવે તબિયત ગંભીર થઈ ગઈ છે એમ, કે ત્યારે ગંભીરતા આવે છે. ખરેખર અનંત વાર એ પ્રસંગમાંથી બચી જવું પડે, કોઈ વાર એવો પ્રસંગ ન આવે. અજર અમર પદની પ્રાપ્તિ થાય એવો વિષય કોઈ સદભાગ્ય સામે આવ્યો છે ત્યારે તો એની જરા પણ ઉપેક્ષા ન થવી જોઈએ, એ રીતે વિચારવું, એ વારંવાર વિચારવા યોગ્ય છે. વારંવાર એટલા માટે કે જીવ ભૂલી જાય છે, પાછો એને રસ લાગી જાય છે. જેવા સંયોગો સંબંધીઓ બીજા ત્રીજા જે કોઈ મળે છે, માન દેનારા, આબરૂ દેનારા, પૈસા દેનારા, બીજા ત્રીજા મળી, પાછો એનો રસ ચડી જાય છે. એટલે વારંવાર વિચારવા યોગ્ય છે એમ કે મનને ધીરજ આપી ઉદાસી નિવૃત્ત કરીએ છૂટકો છે. મનને ધીર આવા પ્રસંગે મનને શાંત રખે, રાખીને જે પ્રસંગને લઈને ઉદાસીનતા આવી છે, અહીંયા ઉદાસી એટલે દુઃખ, જે પ્રાસંગિક દુઃખ છે, સ્વર્ગવાસને લીધે જે દુઃખ છે, વિયોગને લીધે જે દુઃખ છે, તે નિવૃત્ત કરે છૂટકો છે. કેમ કે એ પરિણામથી પાછા એવા કર્મ બંધાય છે કે જે પદાર્થને વિશે મમત્વ નહોતું કરવાનો, સંયોગમાં હતો ત્યારે પણ એનું મમત્વથી નિવર્તવાનો પુરુષાર્થ કરવાનો હતો, એ વિયોગ થતા તીવ્ર મમત્વને લીધે દુઃખના પરિણામ કરે છે. પદાર્થ તો ગયો છતાં પોતે મમતા નથી મૂકી શકતો, પોતાના પરિણામની અંદર ને તીવ્ર મમત્વ કરી બેસીને અનેક પ્રકારના માઠા કર્મને બાંધે છે. એટલે એ ઉદાસી નિવૃત્ત કરી છૂટકો છે. દિલગીરી ન કરતા ધીરજથી તે દુઃખ સહન કરવું એ જ આપણો ધર્મ છે. આવા પ્રસંગે ધીરજ રાખવી, શાંતિ રાખવી અને દુઃખમાં પરિણામ ન ચાલ્યા જાય એ કરવા યોગ્ય છે, એ કર્તવ્ય છે. આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે. આ જે દેહ અત્યારે વર્તે છે એ પણ એમ જ એક ક્ષણે ગમે ત્યારે એ દેહ છોડવાનો છે, નિશ્ચિતપણે છોડવાનો છે, એમાં બીજો કોઈ વિકલ્પ થાય એવો નથી. એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, જ્યાં પોતે એ વાત હવે આમ સામે લે છે પોતાને, કે આ દેહ પણ જ્યારે એમ જ ત્યાગવાનો છે એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસાર પ્રત્યે વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. કે આ બધા કામ કરીએ છીએ પણ કોઈ કામની ચીજ તો છે નહીં, આ બધું છોડીને જવાનું છે એ વાત નક્કી છે. અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય તો પણ આત્માને કાંઈ કોઈ સુખ આપી દે એ વાત છે નહીં, એટલે સંસાર પ્રત્યે તો નિરસ પરિણામ થાય છે. વૈરાગ્ય થાય છે એટલે વિશેષ નિરસ પરિણામ રહ્યા કરે છે. પૂર્વકર્મને અનુસરી જે કાંઈ પણ સુખ દુઃખ પ્રાપ્ત થાય, એટલે સંયોગોના ફેરફાર થાય, સુખ નથી કોઈ સુખ નથી કોઈ દુઃખનું કારણ, આ તો લોકભાષા એ કહેવાય છે. પૂર્વકર્મને અનુસરીને જે કાંઈ પણ થાય તે સમાન ભાવથી વેદવું, એ જ્ઞાનીની શિખામણ સાંભળી આવી છે તે લખી છે. જે કાંઈ પરિસ્થિતિ ઊભી થાય, આ આત્મા નાતા દ્રષ્ટા છે, એનો કોઈ અધિકાર કોઈ પ્રસંગને વિશે છે નહીં, અને જો અધિકાર હોય તો કોઈ પોતાની ચીજ છોડવા માંગતો નથી પણ એનો કોઈ અધિકાર નથી. માટે સમાન ભાવથી વેદવું એટલે વિષમ ભાવ ન કરવા, એમ સમભાવથી વેદવું એવી જ્ઞાનીની શિખામણ છે એ સાંભળતા અત્રે તમને લખી છે. માયાની રચના ગહન છે, માયાની રચના ગહન છે એટલે શું, કે બુદ્ધિની અંદર આ વાત સમજમાં આવે છે જીવને, છતાં પણ જે મમત્વ છોડી શકતો નથી એનું કારણ કોઈ ગહન વાત છે આ, એવી છીછરી વાત નથી કે બરાબર છે માણસ મરી જાય છે એનું હોત તો કાંઈ રહ્યું ન હોત, ફલાણું ઠીકણું બધા એ રીતે સમજી શકે છે, બોલે છે, અરસ પરસ એકબીજાને સાંત્વન આપે છે, બધું બને છે. પણ ખરો પ્રસંગ બને એટલે ઉદયમાં પોતે જોડાય છે ત્યારે એ ઉદયથી ભિન્નતા કરી શકતો નથી, એવો ઉદયમાં એકાકાર થઈ જાય છે, એવો લીન થઈ જાય છે કે એ વખતે બધું ભૂલી જાય છે કે આ ચીજ જ મારી નથી ને, હું પણ એક વખત આમ જવાનો છું, આ બધું છોડી, એ બધું ભૂલી જાય છે, ડૂબી જાય છે. એ દુઃખનો પ્રસંગ હોય તો દુઃખમાં ડૂબી જાય છે, કોઈ અનુકૂળતા હોય તો હરખના રસમાં ડૂબી જાય છે, પ્રતિકૂળતા હોય તો ખેદના રસમાં ડૂબી જાય છે, અને બેમાંથી એક તો થાય જ છે અવારનવાર, અને બંને પ્રસંગે એ એટલા કર્મ બાંધે છે કે આ સંસારના ચક્કરમાંથી છૂટી શકતો નથી, એવું બંધન કરે જ જાય છે, કરે જ જાય છે જીવ પોતાને. એ વખતે કેવી રીતે સાવધાની રાખવી, તો એ ચીજમાં તપાસવું કે મારાપણું કેમ થયું, હું જ્યારે મારી સમજણમાં વાત ચોખ્ખી છે, જે એ વાત સમજ્યા નથી વિચારતા નથી એ તો બિચારા શું કરે, એ તો ડૂબી જ જાય. પણ જેને આ વાત વિચારમાં આવી એને એ વખતે પોતાની સમજણને લાગુ કરવી. પ્રયોગ એટલે બીજું કાંઈ નથી, પોતાની સમજણને પ્રસંગ ઉપર લાગુ કરવી, ઉદયમાં લાગુ કરવી, એનું નામ પ્રયોગ છે. અને એ એક જ સાધન છે, એ એક જ વિધિ છે. કાર્યની યથાર્થ વિધિને વિચારવામાં આવે કે જે વિધિથી પોતાને સફળતા મળે જ મળે, નિષ્ફળ જાય જ નહીં, એ આ વિધિ છે કે પોતે જે કાંઈ સમજ્યો છે એને પોતાના ઉદયમાં લાગુ કરવી. કે હું ભિન્નતા સમજો છું, આમાં મમત્વ થાય છે કેવી રીતે, મારા પણ મારું અસ્તિત્વ ક્યાં છે કે મને મમત્વ થાય છે, શોધે ખોળે પોતાના અસ્તિત્વને, ગોતે એમાંથી, જો અસ્તિત્વ નથી તો આ મમત્વની કલ્પના કેમ ઊભી થઈ, એ તો ઠંડો રસ ત્યાં વગર રહેશે નહીં. આટલી શોધખોળમાં જશો ને તો એનું રસ એકદમ નિરસ થવા માંડશે. અને પ્રયોગ કરી જુઓ, સવાલનો જવાબ મળી જશે, એ સીધી વાત છે. બાકી જો એમ ન કરી શકે તો ગમે એટલી શાસ્ત્રને પોથી વાંચ્યા કરે કે સાંભળ્યા કરે, કથા સુણી સુણી ફૂટ્યા કાન જેવું થાય, માયાની રચના ગહન છે. અને એ લોકોને કહેવું પડે છે કે ભાઈ બધું ગમે એ કરીએ પણ આ માયા એવી છે ને, માયા એટલે તારા પરિણામ, ઉદયમાં એકત્વ બુદ્ધિના મમત્વના પોતાપણાના જે તીવ્ર પરિણામ છે એ જ માયા છે. માયા કોઈ બીજી ચીજ નથી, કોઈ ઈશ્વરના ઘરની ચીજ નથી. પણ જીવને પોતાને સાવધાન થવાની જરૂર છે. એ